વાલા ભક્તો, બોલ્યા શ્રેરી ગ્રંથમાં મહારાજ ગામડા ફરે છે, બહુ સરસ વાતો કરે છે. મહારાજ એમ કહે છે કે જગતમાં એક રીતના ગુરુ હોતા નથી, જેવા હોય તેવા અંતે દેખાય છે. કેટલાક ગુરુ પોતાના મોક્ષને માટે ધર્મ રાખે, બીજા રાખે કે ન રાખે તેનો દ્વેષ કરે નહીં. કેટલાક સૌજનનું કલ્યાણ ઈચ્છે, પોતાનું કોઈ બુરું કરે તેનું પણ હિત ઈચ્છે, એવા જનો શ્રીહરિને પ્રિય લાગે છે. શ્રીહરિ તેમની પાસે જ રહે છે. કુટિલતા, ઈર્ષ્યા, મત્સર આદિથી રહિત તથા નિષ્કપટ, નિર્દમ, નિષ્કામ, નિર્લોભ આદિ ગુણયુક્ત હોય તે જ પરમ ગુરુ ગણાય છે. તેનાથી જીવનું કલ્યાણ થાય છે. જો આ ગુરુની વ્યાખ્યા શ્રીજી મહારાજે કરી કે આવા ગુરુ જ્યારે જીવાત્માને મળે ત્યારે જીવનું કલ્યાણ થાય. સીટી સહેજ વાગે છે. ગુરુ ગુરુ તો ઘણા પ્રકારના છે આ દુનિયામાં, પણ ગુરુ તો એક ગોવિંદ છે, બીજી માયા બની બહુ પેર. હું કલ્યાણ નિર્ણયમાં લખ્યું. પણ સાચા ગુરુ જેને મળે એ જીવાત્માના ભવના ફેરા ટળે, એનામાં નિષ્કપટ હોય, નિર્દમ હોય, નિષ્કામ હોય, નિર્લોભ હોય, ઈર્ષ્યા ન હોય, કુટિલતા ન હોય, મત્સર ન હોય, આ બધા દોષથી રહિત હોય, એનું કોઈ બુરું કરે તો એ સામાવાળાનું હિત કરે, એ ગુરુ બધા જીવોના કલ્યાણ કરે. અને તેવાના સમીપમાં ભગવાન દેખાય કે ન દેખાય તો પણ તે તો ભગવાન પોતાની પાસે છે એમ માને છે. આવા લક્ષણયુક્ત કોઈ ગુરુ હોય પછી એની સમીપમાં તમને ભગવાન દેખાય કે ન દેખાય, પણ ભગવાન એની સમીપમાં જ રહે છે. ભગવાન દેખાય ન દેખાય તો એમના હાથની વાત છે, પણ આવા લક્ષણયુક્ત કોઈ ગુરુ હોય તો એના હૃદયમાં ભગવાન નિવાસ કરીને રહે છે, એની સાથે ભગવાન હોય છે, અને એની સેવા કરવાથી ભગવાનની સેવા કર્યા બરાબર ફળ પ્રાપ્ત થાય છે. વચનાર્થમાં પ્રશ્ન કર્યો કે ભગવાનની પેઠે સેવા કરવા યોગ્ય સંત કેવા હોય, તો મહારાજે પ્રથમ લક્ષણ એ બતાવ્યું કે ઇન્દ્રિયો અંતઃકરણની ક્રિયાને પોતે દાબીને વર્તે અને ભગવાનની ઉપાસના કરે, પોતે બ્રહ્મરૂપ થઈને પરબ્રહ્મની ઉપાસના કરે અને ભગવાન સંબંધિત ક્રિયાને કરે. આવા જેના લક્ષણ હોય તો મહારાજ કે એની સેવા કરવાથી ભગવાનની સેવા કરવા બરાબર ફળ મળે છે. કેમ કે દેહ અંતરકરણ ઇન્દ્રિયોની ક્રિયાને દાબીને વર્તવું એ દેવ મનુષ્યથી થાય નહીં. મહારાજ કે એ મનુષ્ય જેવા છે તો એને દેવ મનુષ્ય ન જાણો, એને ભગવાન જેવા જાણો. આવા સંતો એની સમીપમાં ભગવાન નિવાસ કરીને રહે છે, અને એવા સંત ભગવાનને બહુ વાલા છે. ઉદ્ધવ સ્વામીનો એ મત છે તે અમને પ્રિય લાગે છે. ઉદ્ધવજી થઈ ગયા ને, જે આપણો સંપ્રદાય ઉદ્ધવ કહેવાય, પણ મહારાજ આવ્યા પછી સ્વામિનારાયણ નામ પ્રગટ કર્યું એટલે સ્વામિનારાયણ સંપ્રદાય તરીકે જાહેર થઈ ગયો. એટલે મહારાજ કે આવો મત અમને પ્રિય લાગે છે. બીજા મતમાં માયાનો પ્રવેશ થવાથી ધન સ્ત્રી ઉપર દ્રષ્ટિ પ્રધાન હોય છે અને સાચા ત્યાગીનો દ્રોહ કરે છે, તે તો હરિપથથી વિમુખ થાય છે. બીજા મત આ સંસારમાં ઘણા છે, પણ માયાનો પ્રવેશ થવાથી ધનને નારીમાં દ્રષ્ટિ એની પ્રધાન હોય છે, એ કેમ મળી જાય એના માટે રાત દિવસ મહેનત કરતા હોય, દાખલા કરતા હોય છે. અને સાચા સાધુ મળે તો એનો દ્રોહ કરે. રામાનંદ સ્વામી શ્રીરંગ ક્ષેત્રમાં આવ્યા પછી રામાનુજાચાર્ય સમાધિમાં દર્શન દીધા, દ્વાદશ તિલક કર્યા, મંત્ર આપ્યો અને કીધું આજથી આનો જપ કરજો, અહીં રહીને ભજન કરજો, ટૂંક કાળમાં ભગવાન તમને દર્શન આપશે. ત્યાં રહીને માંડ્યા ભજન કરવા, નિયમ પાળીને સેવા માંડ્યા કરવા, તો ત્યાંના જૂના જે વૈષ્ણવો હતા ને એને તકલીફ થઈ કે આજકાલનો આવ્યો ને આવીને બહુ ફાયવો, એણે તો બધા શિષ્યોને વાળી લીધા. માટે રામાનંદ સ્વામીને એક બાજુ બોલાવીને ધમકી આપી કે જીવવાનો ખપ હોય તો સવારે વહેલો ઉઠીને ભાગી જાય અને ઠાર મારી નાખશું. સમજો, આ ઉપાધિ આવી શ્રીરંગ ક્ષેત્રમાં. ભજન કરતાં કરતાં ઉપાધિ આવે હો, આજ તો સારું છે કોઈ ઉપાધિ નથી કરતા, એ વખતમાં તો આવી ઉપાધિ હતી. ત્યારે રામાનંદ સ્વામી શ્રીરંગ ક્ષેત્રને છોડી અને વૃંદાવનમાં જતા રહ્યા. ત્યાં ભગવાનનું દર્શન, સેવન, પૂજન કરતા, ભક્તિ કરતા આવે અને ઉપદેશ આપે, ભગવાનના શરણાગત જીવ બનાવે છે, ભગવાને દર્શન દીધા છે. અને ભગવાને એમ કીધું કે નવો સંપ્રદાય સ્થાપો. પછી 1811માં રામાનંદ સ્વામીએ ઉદ્ધવ સંપ્રદાયની સ્થાપના કરી. એ પરંપરા આજ આપણી છે. પણ મહારાજ આવ્યા અને મહારાજનો પ્રતાપ એવો હતો કે આજ કોઈ ઉદ્ધવ સંપ્રદાય તરીકે ઓળખાતા નથી, આ સંપ્રદાય સ્વામિનારાયણ સંપ્રદાય. કાં તો ભગવાન હતા ને ઉદ્ધવ તો એમના ભગત હતા, એટલે ઉદ્ધવનો મત સ્વામી મહારાજ કે અમને બહુ ગમે છે અને અમને પ્રિય લાગે છે. એ મતમાં ધન નારીનો ત્યાગ છે, એ આજ આપણને જીવંત દેખાય છે. આજ 200-250 વર્ષ થઈ ગયા પણ આજ તમને આ મતમાં આ ત્યાગ જીવંત દેખાય છે, બાકી બીજા મતમાં ક્યાંય નહીં દેખાય. માટે આ ભગવાનની ઈચ્છાથી સ્થાપેલો સંપ્રદાય, ભગવાને કીધેલું કે તમે જાઓ નવો સંપ્રદાય સ્થાપો. ચાર પોર દિવસ રહ્યો ત્યારે ઠંડો પોર થતા શ્રીહરી શીતળ જળથી સ્નાન કરી જમવા બેઠા. વરણીએ કંસારનો થાળ તથા કટોરો ભરીને અડદની દાળ, ભજીયા, વડા, રોટલી, પાપડ, ગોળ કેરી વગેરે પીરસ્યું શ્રીહરીને. જમી રહ્યા પછી સંતોની પંક્તિ કરાવી. લ્યો, ચાર પોર દિવસ રહ્યો, ઠંડો પોર થયો, ભગવાને શીતળ જળથી સ્નાન કર્યું. વરણી મુકુંદ નવરાવે પ્રીતશું, ચોળે અતર કરી કરી પ્યાર, વાલાને રસરીતશું. મુકુંદાનંદ વરણી ભગવાનની સેવામાં અખંડ રહેતા હતા. કેવા આપણા નંદસંતોએ કીર્તન બનાવ્યા છે, ભગવાન નાતા હોય એનું પણ વર્ણન કર્યું છે. નાવા બેઠા હોય બાજોઠ ઉપર, રંગ ચોળીને બ્રહ્મચારી નવરાવતા હોય, નાતા નાતા કોઈ દર્શન કરે ભગવાનના તો એના કામ ક્રોધ ટળી જાય. બોલો, એ ભગવાનનું દર્શન કેવું? દર્શન કરવા માત્રથી દોષ ટળી જાય. નાતા જે નિરખે નરનાર તે નરહે મન્યુ મારમ. બોલો, કામ ક્રોધાધિક દોષો એના ટળી જાય છે. પછી તો વરણીએ એક સરસ મજાનો બાજોટ ઢાળી, સોનાનો બાજોટ, એની ઉપર ગાલીચો ને એની ઉપર ભગવાનને બેસાડ્યા અને સોનાના થાળમાં પકવાનો પીરસ્યા છે. કંસાર પીરસ્યો છે કટોરો ભરી, અડદની દાળ. એ વખતમાં અડદની દાળ બનાવતા, આજ તો કોઈ અડદની દાળ ખાતું નહીં ભાઈ, હવે અડદજા ખાય છે. અડદની દાળમાં શું ખાવાનું? પહેલાં બાજરાના રોટલા અને અડદની દાળ મળતી જૂના જમાનામાં, આપણા નંદસંતો વખતે એ જ હતું. પછી આમાં નહીં વઘાર કે નહીં ચટણી, એક મીઠું નાખી દેવાનું, દાળ બાફી નાખેલી, મીઠું નાખીને પછી લેવાનું. એકવાર સંતો આગરિયા ગામ ગયા હતા, પછી આ ગરીબ ભગતને કે જીરું લઈ આવો, એ વખતમાં જીરું ન મળતું હતું, રાજુલા જીરું લેવા ગયો ત્રણ ગાઉ, ઘોડું લઈને ગયો રોંઢે આવ્યો, વઘાર હેનો કરવો. પછી એમને બાફીને ઠાકોરને ધરાવી દીધી, જમી લીધું. નાના સાધુએ મગાવેલું, મોટા સાધુને ખબર પડી, વૈઢ્યા કેલા ભલા માણસ જીરું મગાવતા અહીં થોડું મળાય ગામડામાં જીરું, જો સિટીમાં જવું પડ્યું જીરું લેવા. આવી પરિસ્થિતિ વખતની હતી. આજ તો પદાર્થના ઢગલા છે ભાઈ, કયો આજ દેશકાળ બહુ સુગમ છે. જૂનાગઢમાં રાધારમણ દેવ પધરાવ્યા પછી ઘણા વર્ષો સુધી રાધારમણ દેવને લાડવાનો થાળ નહોતો થતો, કારણ કે સગવડતા નહોતી. દાળ રોટલાનો થાળ ઘણા વર્ષે રાધારમણ દેવજીમાં હશે. બોલો, ગ્રસ્તની પાસે કાંઈ હતું નહીં, એ ટક સાંડી જતા, એની પાસે હોય તો આપે ને. બોલો, આ તો શ્રીજી મહારાજ આવ્યા અને બધા ભગતના પ્રારબ્ધ માગી લીધા એટલે તમે બધા સુખી છો. હું શ્રીજી મહારાજ કે મારો આશ્રિત થાય એને અન્ન વસ્ત્રનું દુઃખ ન રહે, એના પ્રારબ્ધમાં રામપત્ર લખ્યું હોય તો મને આવે, ઠીકરું લઈને માગી ખાવાનું હોય તો મહારાજ કે એનું પ્રારબ્ધ સેન્સ થઈ જાય, અમને આવે, અમારું પ્રારબ્ધ એને દે. આ જોવાની સ્વામિનારાયણના આશ્રિત કોઈ દુઃખી નથી, હોવ ને ઘેરે સંપત્તિ છે, હોવ સુખિયા છે, તો એ સતાય દુખિયા છે, એનું શું કરવું. છે કોઈને ત્યાં રોટલામ ભાઈ? રોટલા તો સ્વામિનારાયણે ગળામાં લીધા છે, હું કામ ચિંતા કરો છો એના થાવ. એટલે રોટલા તો તમારી હોડમાં આપી જાય. દેવાનંદ સ્વામી કે તારા સુખ તો તુજને શોધે, સુઈ રે તાણી હોડ જોને. હે, એમ ભગવાનના થયા એટલે એની ચિંતા ભગવાનને હોય. આપણે આપણી ક્રિયા કરી તો ભગવાન કે તું તારું કહી રહે, જરૂર પડે તે મને યાદ કરજે. ભગવાન તો આપણે સ્પેરવેલની જગ્યાએ રાખી છે. ગાડી લઈને જતા હોય ગામડે, પેરવીલ કોઈને યાદ ન હોય. અમે એક વાર વડતાલ જતા હતા, બટુ ભગતની ગાડી હતી, પંચર પડી ગયું, પછી પેરવીલ કે શેક નહીં હારે, બટુ ભગતને ખબર નહીં પછી શેક નહીં. એ ભગત માણા ગાડી કાંઈ કોઈ જોવે નહીં. પછી પેરવીલ તો હતું પણ એમાંય પંચર હતું. બોલો, તો મેં કીધું ભગત હવે તમે છે ને કોઈ કૂટરવાળો ગાડીવાળો મળે ને એમાં આ વ્હીલ લઈને બેસી જાઓ, અને પંચર જ્યાં થતું ને કરાવી ના હોય ત્યાં સુધી મેં માળા કરી, બરાબર, બીજું શું કરવાનું. એટલે કહેવાનું કે ભગવાનને આપણે ભીહ પડે ત્યારે જ સંભાળીએ. સારા દેશકાળ ને બધી રીતે આપણે હારી કમાણી ને બધું હોય તો આપણે ભગવાનને સંભાળી એવા ડાયા નથી, ભૂલી જઈએ. પણ સુખમાં જે ભગવાનને ન ભૂલે ખરો ભગત કહેવાય, દુઃખમાં ન ભૂલે ખરો ભગત કહેવાય. આ સંસારમાં છીએ એટલે સુખ દુઃખ તો આવવાના જ. આપણે રસ્તે જતા જ નહીં રોદાન ખાડાને આવતું બધું, માટે મૂંઝાવું નહીં, ભગવાનને રાખવા જીવનમાં. ભગવાન રહ્યું તો બધું રહ્યું ને ભગવાન ગયા તો બધું ગયું. તમારી પાસે એક ચિંતામણી રહી ને તો બધું ધન રહ્યું તમારું, અને જો ચિંતામણી ગઈ ને તમારી પાસે કદાચ અબજોની મિલકત હોય તો એ તમારી પાસે કાંઈ રહ્યું નથી. એમ જીવનમાં ભગવાન જેને છે એનું બધું જ રહ્યું, અને ભગવાન ગયા એટલે બધું જ ગયું. માટે આ શિબિરમાં નક્કી કરજો કે આવતી સાલમાં નવા વર્ષમાં આપણે ભગવાન અખંડ રાખવા છે. બીજું જવું હોય તો જાય ને, રહેવું હોય તો રે, નાથ મોડો કાઢીને છૂટા મૂકી દેવાના હોવ ને. હું કહું તમારું, ભગવાન રાખશો તો એનીમાં બધું જ રહેવાનું છે, અને ભગવાન નહીં રાખો તો કાંઈ નહીં રહે. આ જગત જ આખું ભગવાન વાહે છે, પણ આપણે ભૂલી ગયા છે ભગવાનને લઈને જ બધું છે. હું તમે આ જગત બધું જ ભગવાનને લઈને છે, મહારાજને લઈને. જો મહારાજ ન હોય તો હવે ઝીરો થઈ જાય. બોલો, એની કોઈ કિંમત જ નથી. માટે નક્કી કરો એ જીવનમાં ભગવાન રાખવા છે. ભગવાન રાખ્યા ફાવી ગયા તો આપણે મુક્ત થવું હોય, ભગવાનને પામવું હોય તો જીવનમાં પહેલે નંબરે ભગવાન, બીજા નંબરે સાધુ, ત્રીજા નંબરે બૈરા છોકરા, પછી જે રાખવું એ રાખજો. તમને શું કહેવું તમારું? પહેલે નંબરે કોને રાખશો? મની પહેલે નંબરે પૈસા જોવે ભાઈ આપણે, ઘણા એમ કે પછી બૈરા છોકરા, પછી વૈભવ, માલ, સાધુ ને ભગવાન તો પાંચમે છઠ્ઠે નંબરે આવે તો આવે, એની બહુ આપણે કઈ જરૂર નહીં. નંબર વનમાં ભગવાન રાખવા રાખશો ને સુખી થવાય. આ સુખી થવાની ચાવી છે. અને દુઃખી થવું હોય તો બીજું રાખવું, આ રોકડો હિસાબ છે ભાઈ. ભગવાનને દાળનો કટોરો ભરીને આપી છે, દાળ ભજીયાને વડા પણ બનાવ્યા છે. કાળી ચૌદશે વડા હવ બનાવે, હનુમાનજીને વડા ધરાવે. પછી પહેલાં ઠાકોરજીને ધરાવાય, પછી હનુમાનજીને ધરાવાય. હો, હરિભગતે આવું શીખી લેવું હતું. પરબારા હનુમાનજીને ધરાવે ને તો એ ભગત છે એટલે જમે નહીં. ઘણા કાર તો વડા બનાવ્યા એટલે પરબારા હનુમાનજીને ધરાવાય, હનુમાનજીને પરબારા ન ધરાવાય. પહેલાં ઠાકોરજીને મહારાજને ધરાવીને પછી હનુમાન દાદા એ ભગત છે એટલે આરોગ્ય, બરાબર ને? અને હનુમાનજી છે ને એ ભગવાનને જે અર્પણ કરો એ પોતે ગ્રહણ નથી કરતા. હનુમાનજીને તમે ગુલાબનો હાર પહેરાવો તો હનુમાનજીને ગમે નહીં. એ કે મારા ઈષ્ટદેવના ઉપયોગમાં આવેલી વસ્તુ હોય આપણે ભોગવાય, આપણે તો આંકડાની માળા લે. હું આંકડાની માળાથી જે હનુમાનજી રાજી થાય ગુલાબના હારથી ન થાય. વડતાલ જાઓ તો જ્યાં હનુમાનજી ને ગણપતિ છે ત્યાં હારા હારા ગુલાબના હાર હોય. બોલો, એના ભગત જાજા ને, અને લક્ષ્મીણ દેવને એને મોલા હોય હરિકૃષ્ણ મહારાજને, કારણ કે આવડા તરત પ્રસન્ન થાય, ઓલા બહુ તરત ન પ્રસન્ન થાય. એટલે ભગવાનની સેવા પહેલાં કરવી, પછી એમના ભગતની કરવી. ચૌદશ ને વડા હોય, આજ બપોર સુધી પણ ચૌદશ છે. બપોર પછી દિવાળી છે અને દિવાળીને દિવસે બધાને આનંદ હોય હોય ને? શેનો આનંદ હોય ગણેશભાઈ? દિવાળીના દાડે બધાને આનંદ હોય, શેનો આનંદ હોય? શિબિરમાં એને ભગવાનનો હોય ને ગામમાં હોય ને જગતનો હોય. આમ તો બે ચાર જોડ નવા કપડાં હોય, થોડાક પૈસા હાથમાં આવે, એનો વધારે આનંદ હોય. ને જો ખોટ ગઈ હોય તો બિચારો દિવાળી દી મૂવા જેવો હોય કે આ દિવાળી બગડી. દિવાળી નથી બગડી, તારો દી બગડ્યો છે. હું દિવાળી તો હારી જ છે. આપણને તો ભગવાન મળ્યા એટલે સ્વામી કે અમારે તો દાડી દાડી દિવાળી. હે, આજ દિવાળી એવું નહીં, દાડી દિવાળી. અને ભગવાન નથી મળ્યા ને કાયમ હોળી કયો એને દિવાળી નહીં. મહારાજ સરસ મજાનો થાળ જમ્યા છે, ભજીયા, દાળ, વડા, રોટલી, પાપડ, ગોળ કરીને વથાણું, પછી જમીર્યા, પછી સંતોની પંક્તિ કરાવી. તરત મારા સંતોને જમાડતા અને હેત વિશે શ્રી હરિ બોલ્યા, જગતમાં વિવિધ પ્રકારના રસ છે પણ હેતનો જે રસ છે તે સૌથી શ્રેષ્ઠ છે. વિવિધ પ્રકારના રસ પણ હેતનો રસ બધાથી શ્રેષ્ઠ છે મહારાજ. હેત હોય તો તેને માથું આપે અને તેના દોષ દેખાય નહીં. હેત હોય તો મહારાજ માણસ માથું પણ અર્પણ કરી દે છે. લ્યો, એકાબીજા માટે, હેતની વાત જુદી છે. એમ ભગવાન માટે તમે થાળ કરો પણ હેતથી કરો ને તો ભગવાન બહુ માને છે. અને હેત વિનાનું, ભાવ વિનાનું તમે જાજુ બનાવો તો ભગવાન બહુ માનતા નથી, ગ્રહણ કરતા નથી. એકવાર ગઢપુરમાં હરિભક્તોનો સંઘ આવ્યો ગુજરાતમાંથી, ઉત્સવ સમયનો સમય હતો એટલે હરિભક્તોને આમ જમાડવાની ભાવના ખરી, પણ એના મનમાં સંકલ્પ એવો કે ભગવાને કોઈ દિવસ ખાધા ન હોય ને જોયા ન હોય ને એવા આપણે તો પકવાનો બનાવી અને ભગવાનને જમાડવા છે. જો આવા સંકલ્પથી આખી રાત મહેનત કરીને કઈક જાતના પકવાન બનાવ્યા, સવારમાં બ્રહ્મચારી મહારાજને કે મહારાજ ગુજરાતના હરિભક્તો આવ્યા, તમારા માટે બહુ સારો થાળ કર્યો, જમવા પધારો. મહારાજ કે આજ અમને ભૂખ નથી લાગી, કરો વાત. લો, શું કામ ભૂખ ન લાગી ભાઈ? ભાવ જુદો હતો કે ભગવાને કોઈ દી જોયું ન હોય, ભગવાને કોઈ દી ખાધું ન હોય, અને એ આપણા પદાર્થો જમીન એવા ભગવાન રાજી થાય કે વાહ વાહ કહે છે, ઓ ભાઈ કે તમે બનાવ્યું તો કોઈ બનાવીને લાવતા નથી. બ્રહ્મચારી કે મહારાજ આખી રાત એ ભક્તોએ મહેનત કરીને થાળ કર્યો ને હવે નહીં જમો તો એને દુઃખ લાગશે. પણ મહારાજ કે બ્રહ્મચારી ખરેખર કહું, જરાય ભૂખ નથી લાગી, હવે તમે આગ્રહ કરો છો તો ભાત પીરસી જો ખાલી, હું ભાત આપી જો થોડાક. જો ન જમ્યા મહારાજ, તે ભગવાન તો મોળી ભાજી જમ્યો જો ભાવ હોય તો. ઉમરેઠમાં એક બ્રાહ્મણ હતો બહુ ગરીબ, મહારાજ ઉમરેઠ પધાર્યા, એ બધા ભક્તો હારા હારા થાળ ધરાવે, પણ આ બ્રાહ્મણને સંકલ્પ થાય કે આપણી પાસે કાંઈ નહીં, હું જમાડીએ ભગવાન. એવો સંકલ્પ, ગામમાં ભિક્ષા માગે, પંચકણકી આવે, બાવટો બંટી કોયદરા ઝાર એવું બધું પહેલાં થતું, આપણે તો જોયું નથી. એક દિવસ મહારાજને એનો થાળ જમવાની ઈચ્છા થયો, બપોરે જમીન પોઢા એક વાગ્યો, આ બામણ ભિક્ષા માગીને રોટલો કરીને લૂણીની ભાજી વઘારતો હતો, તેલને મીઠું કાં હતું નહીં પણ બાફી ખાલી, અને મહારાજ જાગ્યા હુતા થાય ત્યાંથી, લોટો લઈને હાલતા છે. આ બ્રહ્મચારી બ્રહ્મચારી કે ક્યાં મહારાજ ઉપડ્યા? તો કે દિશાએ જવું છે. તો કે હું આરે આવું? તો કે ના, આજ એકલાને જવું છે. એ બ્રાહ્મણ બરોબર રોટલો તૈયાર કરીને ભાજી રોટલા પર મૂકીને જમવાની તૈયારી કરતો, જ્યાં મહારાજ પોગી ગયા. મહારાજ કહે, ભગત અમને આપો, અમને બહુ ભૂખ લાગી છે. હવે જમીન પડ્યા તા, એક વાગ્યે જમીન પાસે જાગીને ગયા પાસે. અરે મહારાજ, આ તો પંચકણકીનો રોટલો અને આ ભાજી લૂણીની, આમાં તેલ નથી, કાંઈ ચટણી નથી, મીઠું નથી. મહારાજ કે પણ તારો ભાવ છે ને, એટલે અમે આવ્યાસી માટે અમને આપ્યામાંથી ભાવથી એણે આપ્યો રોટલો ને ભાજી. મહારાજ જમવા માંડ્યા, વાર બહુ લાગી. બ્રહ્મચારી કે ક્યાંય ગયા? વાહે ગયા તો ન્યા રોટલો ને ભાજી જમતા હતા. બ્રહ્મચારી કે પ્રસાદી આપો. તો કે આ પ્રસાદી અપાયવી નથી. બોલો, ભગવાન તો કેવા મોટા છે, એનો સંકલ્પ હોય તો ગરીબને ત્યાં પોગી જાય. હે દુર્યોધનના મેવા ત્યાગી, સાગ વિદુર ઘેર પાયો, સબસે ઊંચી પ્રેમ સગાઈ. દુર્યોધન અધર્મી હતો, 56 પ્રકારના મિષ્ટાનો બનાવ્યા હતા ભગવાન માટે. ભગવાન કે આ પાપીનું ખાવું નથી. અમારો ભગત વિદુર છે ને, એની મોળી ભાજી અમને સેવ જેવી લાગશે. ભગવાન તો ભાવ આપણો અંગીકાર કરે છે. આપણે અન્નકોટ ભગવાનને કાલ ધરાવશું, એમાં જેવો જેનો ભાવ હશે એ પ્રમાણે એનું ભગવાન અંગીકાર કરશે. અનેક જાતના પકવાનો ભક્તો બનાવીને લાવશે, ધરાવશે, પણ જેવો જેનો ભાવ એવી રીતથી ભગવાન એનો ભાવ અંગીકાર કરશે અને જમશે. માટે નિર્દોષ ભાવથી ભગવાનને હેતથી જમાડે કોઈ તો ભગવાન જમે છે. હેતની વાત જુદી છે. મહારાજ કે અમારા જે અક્ષરાદિ ધામ છે તેના સુખનો જે અનુભવ થાય તેને પ્રકૃતિ પુરુષ લગીના સુખ તે સુવર્ણ આગળ પિત્તળ જેવા થઈ જાય છે. સાંભળો, અમારા અક્ષરધામનું જે સુખ છે એ સુખનો કોઈને હૃદયમાં એકાદી વાર અનુભવ થાય તો અહીંથી ઠેઠ પ્રકૃતિ પુરુષ સુધીના લોકના સુખ છે બધા એ હોના આગળ પિત્તળ જેવા થઈ જાય. પિત્તળમાં કોઈને ભાવ થાય ભાઈ? હોનામાં કેવો થાય? એનું શું કારણ? બે હરખું જ પીળું હોય, કોયલાને મોઢામાં નાખો તો એમાં જ કંઈ સ્વાદ ન આવે, ખાટો ખારો ગળ્યો ચીકણો, અને પહેલાંને મોઢામાં નાખો તો કંઈ ગળ્યો ચીકણો ખાટો ખારો સ્વાદ આવે. તો હોનામાં હવને ભાવ થાય, એનું શું કારણ? સોનાનો મહિમા છે, આમાંથી રૂપિયા આવે, આમાંથી રૂપિયા આવે પછી બધું મળે. એટલે હવ હોનું પહેરીને આટા મારે છે. હોનામાં બધાને ભાવ છે. મહારાજ કે અમને હોનું દીઠું ગમતું નથી. આ તો ભગત લાવતા એટલે પહેરતા. સોનામાં કળીનો વાસ, અધર્મથી કમાયેલું સોનું હોય એમાં કળીનો વાસ. ધર્મથી કમાયેલા આમ નહીં હો બસ, હા ધર્મથી નીતિથી કમાતા હો તો એ તમારું દ્રવ્ય નિર્ગુણ છે. ધર્મથી નીતિથી કમાઈને એમાંથી ભગવાનનો ભાગ કાઢી નાખો એટલે એ તમારું દ્રવ્ય નિર્ગુણ છે. પણ અનીતિથી લાવ્યા અને અધર્મથી કમાણી કરી એ તમારું બગાડ્યા વિના રહે નહીં. કાં તમારી બુદ્ધિ બગાડે ને કાં છોકરાની બગાડે ને કાં બૈરાની બગાડે, કોકની જ બગાડે જ. કારણ કે અનીતિનું આવ્યું ને એ ક્યારેય સુખ ન લેવા દે. માટે શાસ્ત્રોમાં લખ્યું ગ્રહસ્થોએ ધન કમાવું નીતિથી કમાવું. કાલે આવ્યું હતું ને અનીતિથી બ્રહ્માંડનું રાજ મળતું હોય તો નરક સમાન સમજીને એનો ત્યાગ કરી દે. બોલો, અધર્મથી બ્રહ્માંડનું રાજ મળતું હોય આખું તો એ છોડી દે. એને વિચાર કરો, આ પાકા ભગતનું લક્ષણ આવ્યું હતું. એમ પ્રકૃતિ પુરુષ સુધી બધા સુખ ભગવાનના ધામ આગળ સોનાની આગળ પિત્તળ જેવા છે. નકલી છે, નકલી. પિત્તળને ગલેટ ચડાવો તો હોના જેવું દેખાય, પણ અગ્નિમાં નાખો પરીક્ષા કરો ત્યારે પિત્તળનું પિત્તળ રહે, હોનું હોનું રહે. એમ ભગવાનનું અક્ષરધામ છે તો સોના જેવું છે. એ છયે ઋતુમાં હરખું. બોલો, મીણ પાયેલો દોરો હોય તો શિયાળામાં અક્કડ થઈ જાય ને ઉનાળામાં ઢીલો થઈ જાય, પણ હોનાનો દોરો હોય તો છયે ઋતુમાં હરખો રહે. એમ ભગવાનનું અક્ષરધામનું એક સુખ એવું છે કે એ બધા જ કાળમાં એક જ સમાન છે, એમાં કોઈ ફેરફાર થતો. બીજા બધા ધામમાં ફેરફાર થઈ જાય સુખમાં, કાળે કરી લીન પણ થઈ જાય છે, નાશ પણ થઈ જાય છે. બદ્રિકાશને બદ્રિકાશ્રમને શ્વેતદીપ છે યાર, બ્રહ્માંડનો રાત્રિ પ્રલય થાય એટલે બે નાશ થઈ જાય છે. ગોલોકને વૈકુંઠ છે એ લીન થઈ જાય છે. પણ અક્ષરધામ એક એવું છે ભગવાનનું કે એ ક્યારેય લીન થતું નથી, જેમ છે તેમ રહે છે. એટલે સોના જેવું. આ તો દ્રષ્ટાંત આપ્યું કે સોનામાં કાંઈ ફેરફાર ન થાય એમ. અને તે સુખને અમે જ્યારે સંભાળીએ છીએ તો અમારું દિલ અહીંયા ટકે નહીં. પણ મોટા મોટા ભક્તો સત્સંગમાં છે તેમના હેતથી અમારો જીવ બંધાયેલો છે. તેથી વારંવાર ઉદાસી થવા છતાંય સત્સંગ મૂકીને જવાતું નથી. સત્સંગમાં અમારો નિવાસ છે અને સૌ હરિભક્તો મારા સ્વરૂપનું યથાર્થ ચિંતવન કરે છે અને મૂર્તિ વિના કોઈ પણ પદાર્થને સુખરૂપ માનતા નથી. તેના પર મને એવી પ્રીતિ છે તેવી પ્રીતિ અક્ષર પર્યંત કોઈમાં નથી. જો મહારાજ કે જ્યારે અમે અમારા ધામના સુખની આગળ દ્રષ્ટિ કરીએ છીએ ત્યારે અહીંના બધા સુખ તુચ્છ થઈ જાય છે, વારંવાર ઉદાસ થઈ જવાય છે કે હાલો જતા રહી. પણ અહીંયા મોટા મોટા સત્સંગમાં હરિભક્તો છે ભાઈઓ ભાઈઓ, એમના પ્રેમને વશ થઈને અમે આ સત્સંગમાં રહ્યા છીએ. ભગવાન ઘણી વાર ઉદાસ થઈ જતા કે આ સત્સંગમાંથી આપણે જાતું રહેવું છે, પણ લાડુબા જેવું બા દાદા ખાચર અને બીજા ભક્તોનો પ્રેમ એ ભગવાનને આ સત્સંગમાંથી જવા નહોતો દેતો, બાંધી રાખતો. એણે ભગવાનને બાંધ્યા હતા પ્રેમરૂપી દોરીથી, નિષ્કામ ભાવથી. એટલે ભગવાન તો ગઢડાને પોતાનું ઘર માની રહ્યા. નહીંતર મહારાજ કે અમને આ લોકમાં ફાવતું નહોતું, પણ ભક્તનો એવો પ્રેમ હતો, એની એવી નિષ્ઠા હતી, એની એવી સમર્પણ ભક્તિ હતી, તો એને લઈને અમે અહીં રોકાણા છીએ. બાકી અમને રાખવાના કરોડ ઉપાય કરે તો ભક્ત ન હોય ને અમે રહી નહીં. અભક્ત સંગાથે મહારાજ કે અમને બને નહીં, ભગવાનના ભગત આર્ય જ બને છે. અને કેવા ભક્તો છે તો કે સૌ હરિભક્તો મારી મૂર્તિનું ચિંતન કરે છે, એ વિના બીજું કોઈ ચિંતન કરતા નથી, અને બીજા પદાર્થને સુખરૂપ માનતા નથી. આવા જે હરિભગત છે મહારાજ કે એની ઉપર અમને બહુ પ્રીતિ છે, એવી અક્ષર પર્યંત કોઈ નામાં અમારે પ્રીતિ નથી. જો ભગવાનને આવા ભક્ત ઉપર પ્રેમ થાય, વિચાર તો કરો એ કેવા ભગત હશે. અખંડ જે ભગવાનનું ચિંતન કરે છે એને ભગવાન અખંડ સંભાળે છે, ભગવાન એને પળ માત્ર ભૂલતા નથી. મહારાજ કે એટલો અમારો દેહ પણ અમને વાલો નથી, લક્ષ્મીજી એટલા વાલા નથી, એટલું અમારું ધામ પણ અમને વાલું નથી, એવા અમને ભગવાનના ભક્તો અને સંતો વાલા છે. કેવા? તો કે જે અખંડ ભગવાન સંભાળે છે એવા. ભગવાનને વાલા થવું છે તો શું કરવું બોલો જ ખરા. બસ ભગવાન અખંડ સંભાળો, ભગવાનને વાલા થવું હોય એને અખંડ ભગવાનને સંભાળવા. જો આમ મહારાજ કહેશ, આપણે વાલું થઈ જ જવું છે. શું કહેવું તમારું કે નથી થવું? જી એક જન્મ થઈ જાય, શિબિરમાં બેઠા હોય તેમ થાય થઈ જ જવું છે. ડેલાબાઈ નીકળો એટલે તો ઓલાના થઈ જ જવું છે. બે બાજુ હાલે આપણી ગાડી તો, આંધળા ચાકા નથી આવતા એટલે હરપ, બે બાજુ મોઢા હોય, ઘડીક આમ દોડે ને ઘડીક આમ દોડે. એમ સાધુ પાસે ને આવી શિબિરમાં બેઠા હોય તેમ થાય કે હવે બસ ભગવાનનું ચિંતન કરી લેવું છે, ઘેર જાવ તે પછી બીજું થાય. પણ વાલા ભક્તો જે જેટલું ભગવાનનું ચિંતન કરે એટલો એ જીવ સુખ્યો થઈ જાય છે. સુખિયા થવું હોય એણે આ મંડી પડવું, આમાં કાંઈ અઘરું નથી. કાંઈ ઘર નથી છોડવાનું, કાંઈ ઉપવાસ નથી કરવાના, કાંઈ ત્યાગ નથી પાળવાનો, અભ્યાસ કરવાનો છે ભગવાન સંભાળવાનો. અભ્યાસ કરવા માંડો એટલે થાય એવું છે. કયો